એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. હું છું આપનો હોસ્ટ અને આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરી રહ્યા છીએ જેણે લગભગ 75 વર્ષથી વધુ સમયથી દુનિયાભરમાં ભારે કુતૂહલ જગાવ્યો છે.
નમસ્કાર, હું પણ આપની સાથે છું આ રસપ્રદ સફરમાં. આપણે વાત કરી રહ્યા છીએ ડેડ સી સ્ક્રોલ્સ વિશે, એટલે કે મૃત સમુદ્રના કિનારેથી મળેલી એ પ્રાચીન રહસ્યમય હસ્તપ્રતો.
બરાબર, અને આ ગહન વિષયને સમજવા માટે આપણે સહારો લઈશું ટિમોથી લિમ નામના એક ખૂબ જ જાણીતા વિદ્વાનના કામનો, ખાસ કરીને એમના બે પુસ્તકો ધ ડેડ સી સ્ક્રોલ્સ અ કોમ્પ્રિહેન્સિવ સમરી અને ધ ડેડ સી સ્ક્રોલ્સ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
હા, કારણ કે આ સ્ક્રોલ્સ એટલે એ ખાલી જૂના કાગળ નથી. એમણે તો પ્રાચીન યહૂદી ધર્મ, શરૂઆતના ખ્રિસ્તી ધર્મ અને અરે બાઇબલ પોતે કેવી રીતે આપણા સુધી પહોંચ્યું એ બધી સમજને જાણે હચમચાવી નાખી છે.
સાચી વાત છે, પણ એની સાથે એટલી બધી અફવાઓ અને એમ કહો કે સનસનાટીભરી વાતો પણ જોડાઈ નહીં છે, ખરું ને?
બિલકુલ, અને એટલે જ ટિમોથી લિમ જેવા તટસ્થ ઇતિહાસકારની જરૂર પડે છે જે આપણને પુરાવાને આધારે સાચી વાત સમજાવી શકે.
તો આપણી આજની આ ચર્ચાનો હેતુ પણ એ જ છે, લિમના સંશોધન દ્વારા સ્ક્રોલ્સ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરવી અને એનું સાચું મહત્વ સમજવું. ચાલો તો પહેલાં એ જ જાણીએ કે આ ટિમોથી લિમ છે કોણ, એમની વાત શા માટે સાંભળવી જોઈએ.
ટિમોથી લિમ એ એડનબર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. એમનો વિષય છે હિબ્રુ બાઇબલ અને સેકન્ડ ટેમ્પલ યહૂદી ધર્મ, એટલે કે આ સ્ક્રોલ્સ જે સમયના છે એ જ સમયગાળાના તેઓ નિષ્ણાત ગણાય.
ઓકે, અને એમની પૃષ્ઠભૂમિ?
એમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી કરેલી છે અને જે ભાષાઓમાં આ સ્ક્રોલ્સ લખાયેલા છે, હિબ્રુ, અરામાઇક, થોડી ગ્રીક, એ બધી ભાષાઓના તેઓ ઊંડા જાણકાર છે. મતલબ કે સીધા મૂળ લખાણોનો અભ્યાસ કરવાની એમની ક્ષમતા છે.
અને તમે કહ્યું એમ એમની ખાસિયત સેકન્ડ ટેમ્પલ પીરિયડ છે, એટલે લગભગ ઈસવીસન પૂર્વે 200 થી ઈસવીસન 100નો સમય. આ તો બરાબર સ્ક્રોલ્સનો જ સમય થયો ને?
એકદમ બરાબર. પણ એમના કામની સૌથી વિશિષ્ટ વાત શું છે ખબર છે? એમની લખવાની શૈલી. આટલું ગહન સંશોધન હોવા છતાં એ ખૂબ જ સ્પષ્ટ અને સરળ ભાષામાં લખે છે, કોઈપણ સામાન્ય વાચક પણ સમજી શકે.
એટલે કે એકેડેમિક ચર્ચાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવાની કળા.
હા, અને બીજું, એ સ્ક્રોલ્સને કોઈ ધાર્મિક પૂર્વગ્રહથી નથી જોતા, ન તો ખ્રિસ્તી દ્રષ્ટિકોણથી, ન યહૂદી. એ એક ઇતિહાસકાર તરીકે પુરાવા શું કહે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એમનો ધ્યેય સનસનાટીને બદલે સત્ય શોધવાનો છે, ગેરમાન્યતાઓ દૂર કરવાનો છે.
બહુ સરસ. તો પછી આ પુસ્તકો દ્વારા લિમ આપણને મુખ્યત્વે શું કહેવા માગે છે? એમનો સેન્ટ્રલ આઈડિયા શું છે?
લિમનું મુખ્ય ભાર એ વાત પર છે કે જુઓ, આ ડેડ સી સ્ક્રોલ્સ છે ને, એ કોઈ દટાયેલા ખજાનાનો નકશો નથી. એમાં ઈસુ વિશેના કોઈ ગુપ્ત રહસ્ય છુપાયેલા નથી, કે નથી એ વેટિકન દ્વારા દબાવી દેવાયેલું કોઈ કાવતરું. આ બધી વાતો એમ કે મીડિયા અને અમુક પુસ્તકોએ ઊભી કરેલી છે.
તો પછી એનું અસલી મહત્વ શું છે? શા માટે આટલા મહત્વના ગણાય છે?
એનું સાચું મૂલ્ય લિમ કહે છે એ છે કે તે આપણને સેકન્ડ ટેમ્પલ સમયગાળાના યહૂદી ધર્મની અંદર રહેલી જબરદસ્ત વિવિધતાની અભૂતપૂર્વ ઝલક આપે છે. મતલબ કે એ સમયે યહૂદી ધર્મ કોઈ એક જ પ્રકારનો નહોતો.
અચ્છા, એ જરા વિસ્તારથી સમજાવજો.
આપણે એમ માની લેતા હોઈએ છીએ કે એ જમાનામાં બધા યહૂદીઓ એક સરખું જ વિચારતા હશે, એક જ રીતે ધર્મ પાળતા હશે. પણ સ્ક્રોલ્સ બતાવે છે કે ના, એવું નહોતું. અલગ અલગ જૂથો હતા, એમની અલગ અલગ માન્યતાઓ હતી, ધર્મગ્રંથોના અલગ અલગ અર્થઘટન હતા. જાણે એક મોટો ધાર્મિક વૈવિધ્યનો કઢાઈ ઉકળી રહ્યો હતો. સ્ક્રોલ્સ એ જીવંત પરિસ્થિતિનો પુરાવો છે.
વાહ, એટલે કે જે મોનોલિથિક એક જ પથ્થરમાંથી કોતરેલી મૂર્તિ જેવી છબી આપણા મનમાં હોય છે પ્રાચીન ધર્મોની, એને આ સ્ક્રોલ્સ તોડે છે.
બરાબર. અને લિમ એ પણ કહે છે કે આ સમજ ખ્રિસ્તી ધર્મના ઉદયને સમજવા માટે પણ એટલી જ જરૂરી છે, કારણ કે ખ્રિસ્તી ધર્મ પણ આ જ વિવિધતાસભર યહૂદી વાતાવરણમાંથી જ ઉદ્ભવ્યો હતો.
તો પુસ્તકનો હેતુ એ થયો કે સ્ક્રોલ્સની આસપાસ જે રહસ્ય અને ષડયંત્રની વાતો છે એનાથી પર જઈને તથ્યોને રજૂ કરવા. અને આ કોના માટે છે? શું કોઈ ખાસ ભણતરની જરૂર પડે?
ના, બિલકુલ નહીં. લિમ એવી રીતે લખે છે કે પ્રાચીન ઇતિહાસ, બાઇબલ, ધર્મના ઉદ્ભવ કે પુરાતત્વમાં જેને પણ થોડો રસ હોય એ દરેક વ્યક્તિ આનો આનંદ લઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે તો ઉપયોગી છે જ, પણ સામાન્ય જિજ્ઞાસુ વાચક માટે પણ છે.
અને પુસ્તકની સફર કેવી છે? એ ક્યાંથી શરૂ કરીને ક્યાં લઈ જાય છે?
એ સફર શરૂ થાય છે પેલી નાટકીય શોધની વાર્તાથી. પછી સ્ક્રોલ્સમાં શું લખેલું છે એની વિગતો આવે, પછી એ કોણે લખ્યા હશે એ સમુદાયની વાત, પછી એની અસર બાઇબલની સમજ પર શું પડી, ખ્રિસ્તી ધર્મ સાથેનો શું સંબંધ છે, અને છેલ્લે એની સાથે જોડાયેલા વિવાદો અને ષડયંત્ર સિદ્ધાંતોનું વિશ્લેષણ. એક પૂરી સફર.
સરસ. ચાલો ત્યારે આ સફરના કેટલાક મુખ્ય પડાવ પર થોડું ઊંડાણથી નજર કરીએ. શરૂઆત કરીએ એની શોધની રોમાંચક વાર્તાથી. આ બધું શરૂ કેવી રીતે થયું? સાંભળ્યું છે કે એ તો કોઈ ફિલ્મની વાર્તા જેવું છે.
ખરેખર 1947ની સાલ, મૃત સમુદ્ર પાસેનો વેરાન સુકો પ્રદેશ. એક બેદુઈન ભરવાડ યુવાન, નામ એનું મુહમ્મદ અદધીપ, એની એક બકરી ખોવાઈ ગયેલી. એને શોધતો શોધતો એ ટેકરીઓ પાસે પહોંચ્યો.
અને પછી
એણે એક ગુફા જોઈ. અમસ્તો જ કદાચ સમય પસાર કરવા એણે એક પથ્થર ગુફામાં ફેંક્યો અને અંદરથી કંઈક માટીનું વાસણ તૂટવાનો અવાજ આવ્યો, ઠીકરા જેવો.
ઓહો, એટલે કુતૂહલ જાગ્યું હશે. બરાબર. એ અને એનો સાથીદાર ગુફામાં ઉતર્યા અને શું જુએ છે? મોટા માટીના મટકાઓ, જાર્સ લાઇનમાં ગોઠવેલા અને એની અંદર ચામડા પર લખેલા જૂના વીંટાળેલા કાગળો. એમને તો ખ્યાલ પણ નહોતો કે ઇશ્યુ છે.
અને ત્યાંથી આ ખજાનો વિદ્વાનો સુધી કેવી રીતે પહોંચ્યો? એ સમય પણ તો અસ્થિરતાનો હતો ને?
હા, ખૂબ જ અઘરો સમય હતો. પેલેસ્ટાઇનમાં બ્રિટિશ શાસનનો અંત આવી રહ્યો હતો. 1948માં આરબ ઇઝરાયલ યુદ્ધ શરૂ થવાનું હતું. રાજકીય માહોલ ગરમ હતો. આ સ્ક્રોલ્સ પહેલાં તો બેથલેહેમના એક એન્ટિક વેપારી પાસે ગયા. પણ નસીબ જોગે યરુશલેમમાં હિબ્રુ યુનિવર્સિટીના પ્રોફેસર હતા, એલિઝાર સુકેનિક. એમના સુધી અમુક સ્ક્રોલ પહોંચ્યા. અને બીજી બાજુ અમેરિકન સ્કૂલ ઓફ ઓરિએન્ટલ રિસર્ચના જ્હોન સી ટ્રેવર હતા, એમણે પણ બીજા કેટલાક સ્ક્રોલ જોયા. આ બંને વિદ્વાનો તરત સમજી ગયા કે આ કોઈ સામાન્ય વસ્તુ નથી, આ તો સદીઓ જૂના અમૂલ્ય દસ્તાવેજો છે.
અને પછી તો વ્યવસ્થિત ખોદકામ થયું હશે કુમરાન પાસે.
હા, જેવી આ પહેલી ગુફાની વાત બહાર આવી, પુરાતત્વવિદો સક્રિય થયા. એમણે કુમરાન નામની જગ્યા પાસે જ્યાં પેલી ગુફા હતી ત્યાં વ્યવસ્થિત ખોદકામ શરૂ કર્યું. અને નવાઈ વચ્ચે એક પછી એક બીજી 10 ગુફાઓ મળ્યા.
10 વધુ ગુફાઓ?
હા, અને એમાંથી હજારોની સંખ્યામાં સ્ક્રોલના ટુકડાઓ મળ્યા. સાથે સાથે નજીકમાં જ ખરબેટ કુમરાન નામના એક પ્રાચીન વસાહતના ખંડેરો પણ મળ્યા. એટલે કે કોઈક જમાનામાં અહીં લોકો રહેતા હતા. એ વસાહત અને આ સ્ક્રોલ્સ વચ્ચે કોઈક સંબંધ હોવો જોઈએ એવું લાગ્યું.
પણ હજારો ટુકડાઓ કોઈ પઝલ જોડવા જેવું કામ હશે? એને ભેગા કરવા, વાંચવા, સમજવા,
ભગીરથ કાર્ય. એના માટે એક આંતરરાષ્ટ્રીય ટીમ બનાવવામાં આવી જેમાં ખ્રિસ્તી અને યહૂદી વિદ્વાનો હતા. પણ કામ એટલું મોટું હતું, ટુકડાઓ એટલા નાજુક હતા, સાધનો ઓછા હતા, કદાચ શરૂઆતમાં ટીમમાં સંકલનનો પણ અભાવ હતો. આ બધા કારણોસર પ્રકાશનમાં ખૂબ વિલંબ થયો.
અને એ વિલંબને કારણે જ પેલી કાવતરાની વાતો શરૂ થઈ.
બરાબર. પણ લિમ સ્પષ્ટ કરે છે કે કારણો વ્યવહારુ હતા, કોઈ ષડયંત્ર નહોતું. ચાલો હવે એ જોઈએ કે આ હજારો ટુકડાઓ અને સ્ક્રોલ્સમાં આખરે છે શું, એની સામગ્રી શું છે.
ચોક્કસ. જેમ તમે કહ્યું, લગભગ 900 જેટલી અલગ અલગ હસ્તપ્રતોના 25,000થી વધુ ટુકડાઓ મળ્યા છે. મોટાભાગના ચર્મપત્ર પર છે, એટલે કે પ્રાણીઓની ખાસ તૈયાર કરેલી ચામડી પર. થોડાક પેપિરસ પર પણ છે, જે છોડમાંથી બનતો કાગળ હતો.
અને ભાષા?
મુખ્યત્વે હિબ્રુ અને અરામાઇક, જે એ સમયના પેલેસ્ટાઇનમાં બોલાતી મુખ્ય ભાષાઓ હતી. અમુક લખાણ ગ્રીકમાં પણ છે. અને પેલી કાર્બન-14 ડેટિંગ અને લિપિના અભ્યાસ પરથી ખબર પડી કે આ લખાણો ઈસવીસન પૂર્વે 3 સદીથી લઈને ઈસવીસન 1 સદી સુધીના સમયગાળાના છે.
એટલે કે બહુ લાંબા સમયગાળા દરમિયાન લખાયેલા અને ભેગા થયેલા. તો આ 900 હસ્તપ્રથોમાં મુખ્યત્વે શું છે? શું બધું ધાર્મિક જ છે?
હા, મોટાભાગે ધાર્મિક લખાણો જ છે. લિમ એને મુખ્ય 3 કેટેગરીમાં વહેંચે છે, જે સમજવું બહુ રસપ્રદ છે.
કઈ ત્રણ?
પહેલી છે બાઇબલની હસ્તપ્રતો. લગભગ 25%થી ત્રીજા ભાગના સ્ક્રોલ્સ એ હિબ્રુ બાઇબલના પુસ્તકોની નકલો છે, જેને ખ્રિસ્તીઓ ઓલ્ડ ટેસ્ટમેન્ટ કહે છે.
ઓલ્ડ ટેસ્ટમેન્ટની નકલો.
હા, અને આશ્ચર્યની વાત એ છે કે એસ્થરના પુસ્તક સિવાય ઓલ્ડ ટેસ્ટમેન્ટના દરેક પુસ્તકની કોઈને કોઈ નકલ કે ટુકડો ત્યાંથી મળ્યો છે. આ બહુ મોટી વાત હતી, કારણ કે એ સમયે જે સૌથી જૂની બાઇબલની નકલો હતી એના કરતાં આ નકલો લગભગ 1000 વર્ષ જૂની હતી.
1000 વર્ષ જૂની?
હા, જેમ કે યશાયાનું પુસ્તક, એનો લગભગ આખો સ્ક્રોલ મળ્યો છે જે ગ્રેટ ઇસાયા સ્ક્રોલ તરીકે ઓળખાય છે. એણે બાઇબલના લખાણના ઇતિહાસ પર ઘણો પ્રકાશ પાડ્યો.
સરસ. આથી પહેલી કેટેગરી.
હા,
બીજી કઈ છે?
બીજી કેટેગરી છે એપોક્રિફલ એન્ડ સ્યુડોપિગ્રાફિકલ ગ્રંથો. આ એવા ધાર્મિક પુસ્તકો છે જે સેકન્ડ ટેમ્પલ સમયગાળામાં ઘણા પ્રચલિત હતા, લોકો વાંચતા એને મહત્ત્વના ગણતા. પણ પાછળથી જ્યારે યહૂદી અને પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓએ પોતાના ધર્મગ્રંથોની અંતિમ યાદી કેનન નક્કી કરી ત્યારે આ પુસ્તકોને એમાં સ્થાન ન મળ્યું.
એટલે કે એ જમાનાના બેસ્ટસેલર હતા પણ ઓફિશિયલ લિસ્ટમાં ન આવ્યા.
હા, કંઈક એવું જ. ઉદાહરણ તરીકે ટોબિટનું પુસ્તક, સિરાજ, અને ખાસ કરીને એનોકનું પુસ્તક. એનોકના પુસ્તકના તો ઘણા ટુકડા મળ્યા છે કુમરાનમાંથી.
અને ત્રીજી કેટેગરી તમે કહ્યું એ સૌથી રોમાંચક છે.
હા, ત્રીજી છે સાંપ્રદાયિક હસ્તપ્રતો, સેક્ટેરિયન મેન્યુસ્ક્રિપ્ટ્સ. આ એવા લખાણો છે જે કદાચ આ સ્ક્રોલ્સ ભેગા કરનાર ચોક્કસ ધાર્મિક સમુદાયે પોતાના માટે જ લખ્યા હતા. એમના પોતાના નિયમો, એમની માન્યતાઓ, એમની વિશિષ્ટ પ્રથાઓ, એમના ઇતિહાસની વાતો, આ બધું એમાં છે. જાણે એમના પોતાના બંધારણ અને ઇતિહાસના પુસ્તકો.
અચ્છા, એના કોઈ ઉદાહરણ?
ચોક્કસ, જેમ કે કોમ્યુનિટી રૂલ અથવા સરખાયાહદ. એમાં સમુદાયમાં કઈ રીતે જીવવું, શું નિયમો પાળવા, એ બધું લખેલું છે. પછી છે વોર સ્ક્રોલ. એમાં ભવિષ્યમાં થનારા એક મોટા યુદ્ધનું વર્ણન છે. પ્રકાશના પુત્રો એટલે કે એ લોકો પોતે અને અંધકારના પુત્રો એટલે કે એમના દુશ્મનો વચ્ચે. અને પછી છે પેશારિમ.
પેશારિમ એ શું છે?
પેશાર એટલે અર્થઘટન. આ પેશારિસમાં એ લોકો બાઇબલના જૂના પ્રબોધકોની ભવિષ્યવાણીઓ લેતા અને એનું અર્થઘટન એવી રીતે કરતા કે એ ભવિષ્યવાણીઓ એમના પોતાના સમુદાય, એમના નેતા અને એમના સમયની ઘટનાઓ વિશે જ હતી. જાણે જૂના ગ્રંથોમાં પોતાના વર્તમાનનો અર્થ શોધી રહ્યા હોય.
બહુ રસપ્રદ. આ સાંપ્રદાયિક લખાણો પરથી તો લાગે છે કે આ કોઈ સામાન્ય લાઇબ્રેરી નહોતી, કોઈ ખાસ જૂથ અહીં રહેતું હતું અને આ એમની લાઇબ્રેરી હતી. તો કોણ હતા આ લોકો જેમને આ સ્ક્રોલ્સ લખ્યા, નકલ કરી, સાચવ્યા? લિમ એના વિશે શું કહે છે?
હા, આ એક મોટો સવાલ છે અને વિદ્વાનોમાં આના પર મતભેદ પણ રહ્યા છે. પણ જે સિદ્ધાંત સૌથી વધુ પુરાવા આધારિત અને સ્વીકૃત છે એ છે એસ્સીન હાઇપોથિસિસ. એટલે કે આ સ્ક્રોલ્સ મોટે ભાગે એસ્સીન નામના એક પ્રાચીન યહૂદી સંપ્રદાય સાથે જોડાયેલા હતા.
એસ્સીન, એમનું નામ સાંભળ્યું છે, પણ આ થિયરી શાના આધારે બની? શું પુરાવા છે એના?
લિમ ત્રણ મુખ્ય પુરાવા રજૂ કરે છે જે એકબીજાને ટેકો આપે છે. પહેલો છે પુરાતત્વ. પેલી ખિરબેટ કુમરાન વસાહતના જે ખંડેર મળ્યા ને.
હા, ત્યાં ખોદકામમાં શું મળ્યું? મોટા સામૂહિક ભોજનખંડો, ધાર્મિક શુદ્ધિ માટેના ખાસ સ્નાનકુંડ મિકવાઓત, માટીના વાસણો બનાવવા અને કદાચ સ્ક્રોલ લખવા માટેની જગ્યાઓ, અને સૌથી મહત્વનું ગુફાઓમાંથી મળ્યા એવા જ માટીના મટકા. આ બધું ઇશારો કરે છે કે અહીં કોઈ સંગઠિત ધાર્મિક સમુદાય રહેતો હતો, જે સામાન્ય ગામડા જેવો નહોતો.
ઓકે, પુરાતત્વ એસિન તરફ ઇશારો કરે છે. બીજો પુરાવો?
બીજો પુરાવો સ્ક્રોલ્સ પોતે છે, ખાસ કરીને પેલા સાંપ્રદાયિક લખાણો. કોમ્યુનિટી રૂલ જેવા ગ્રંથો શું વર્ણવે છે? એક એવો સમુદાય જે યરૂશલેમના મુખ્ય મંદિર અને ત્યાંના પુરોહિતોથી નારાજ થઈને રણમાં આવીને વસ્યો હતો. એમના બહુ કડક નિયમો હતા. સભ્યોએ પોતાની મિલકત સમુદાયને સોંપી દેવી પડતી, શુદ્ધતાના નિયમોનું પાલન કરવું પડતું. એમનો એક નેતા હતો જેને તેઓ ધર્મના શિક્ષક, ટીચર ઓફ રાઇચસનેસ કહેતા, અને એનો સંઘર્ષ કોઈ દુષ્ટ પૂજારી, વિકેડ પ્રીસ્ટ સાથે થયો હતો જે કદાચ યરૂશલેમનો મુખ્ય પુરોહિત હશે. તેઓ દુનિયાના અંતની અને મસીહાના આગમનની રાહ જોતા હતા.
અને આ બધું એસિન લોકોની માન્યતાઓ સાથે મેળ ખાય છે.
હા, એ જ ત્રીજો પુરાવો છે પ્રાચીન ઇતિહાસકારોના લખાણો. પ્લીની ધ એલ્ડર નામના રોમન લેખક, જોસેફસ નામના યહૂદી ઇતિહાસકાર અને ફિલો નામના એલેક્ઝાન્ડ્રિયાના ફિલોસોફ, આ ત્રણેય લગભગ એ જ સમયગાળામાં એસીન નામના યહૂદી જૂથનું વર્ણન કર્યું છે.
શું લખ્યું છે એમણે?
એમણે લખ્યું છે કે એસીન લોકો તપસ્વી જીવન જીવતા હતા, સમુદાયમાં રહેતા હતા, પોતાની મિલકત વહેંચી દેતા, લગ્ન ટાળતા, બધા નહીં પણ મોટા ભાગના, અને મૃત સમુદ્રના પશ્ચિમ કિનારે રહેતા હતા. આ વર્ણન કુમરાનના પુરાવા અને સ્ક્રોલ્સની સામગ્રી સાથે અદ્ભુત રીતે બંધ બેસે છે.
વાહ, એટલે પુરાતત્વ, સ્ક્રોલ્સ અને પ્રાચીન લખાણો ત્રણેય એક જ દિશામાં સંકેત કરે છે. જોકે લિમ પણ કહેતા હશે કે ઇતિહાસમાં 100% ખાતરી તો ન જ હોય.
બરાબર, લિમ ભાર મૂકે છે કે આ સૌથી સંભવિત સમજૂતી છે, પણ અંતિમ સત્ય કદાચ ક્યારેય ન જાણી શકાય. પણ એસીન થિયરી સૌથી મજબૂત દાવેદાર છે.
ઓકે, હવે આવીએ મુદ્દા પર જેની સૌથી વધુ ચર્ચા થાય છે. આ સ્ક્રોલ્સે બાઇબલ અને ખ્રિસ્તી ધર્મ વિશેની આપણી સમજને કેવી રીતે બદલી છે? શું કોઈ મોટા ધડાકા થયા? ધડાકા થયા, પણ કદાચ ધાર્યા હતા એવા નહીં. લિમ સમજાવે છે કે બાઇબલ પર એની અસર ખરેખર ક્રાંતિકારી રહી. એક બાજુ આટલા જૂના સ્ક્રોલ્સ મળવાથી ખબર પડી કે હિબ્રુ બાઇબલના લખાણો સદીઓ સુધી કેટલી અદ્ભુત રીતે જળવાઈ રહ્યા હતા. દાખલા તરીકે પેલો ગ્રેટ ઈસાયા સ્ક્રોલ છે એ 2000 વર્ષ જૂનો હોવા છતાં આજના બાઇબલમાં જે યશાયાનું પુસ્તક છે એનાથી બહુ ઓછો જુદો પડે છે. આ લખાણની સ્થિરતા દર્શાવે છે.
મતલબ કે નકલ કરનારાઓએ બહુ ચોકસાઈ રાખી હતી.
હા, પણ બીજી બાજુ પણ છે. અમુક પુસ્તકો જેમ કે યર્મિયા કે સેમ્યુઅલ, એના એક કરતાં વધુ અને થોડા જુદા પાર્ટ ટેક્સ્ચ્યુઅલ વર્ઝન્સ પણ મળ્યા. આ શું બતાવે છે કે જ્યારે બાઇબલના કયા પુસ્તકો અંતિમ ગણાશે એ નક્કી થયું, એટલે કે કેનન બન્યો, એ પહેલાં લખાણોમાં થોડી વિવિધતા અને પ્રવાહિતા પણ હતી. જાણે કે લખાણ હજી પૂરેપૂરું સ્થિર નહોતું થયું.
એટલે બાઇબલના વખાણનો ઇતિહાસ વધુ જટિલ છે.
બરાબર, એ કોઈ એક જ વારમાં લખાઈને તૈયાર નથી થઈ ગયું. એ એક લાંબી પ્રક્રિયાનું પરિણામ છે. હવે વાત કરીએ ખ્રિસ્તી ધર્મ પર અસરની. અહીં ઘણી બધી ગેરમાન્યતાઓ છે.
જેમ કે શું ઈસુ કે જ્હોન બેપ્ટિસ્ટ વિશે કંઈ મળ્યું?
ના, લિમ અને લગભગ બધા જ મુખ્ય પ્રવાહના વિદ્વાનો સ્પષ્ટપણે કહે છે, ડેડ સી સ્ક્રોલ્સમાં ઈસુ ખ્રિસ્ત, જ્હોન બેપ્ટિસ્ટ કે નવા કરારના કોઈ પણ પાત્રનો સીધો ઉલ્લેખ ક્યાંય નથી. જે દાવાઓ થયા છે, જેમ કે કોઈ નાનકડો ટુકડો માર્કની સુવાર્તાનો છે, 7Q5નો વિવાદ, એ મોટાભાગે ખોટા સાબિત થયા છે અથવા તો પૂરતા પુરાવા વગરના છે.
તો પછી ખ્રિસ્તી ધર્મ માટે સ્ક્રોલ્સનું મહત્વ શું?
એનું સાચું મહત્વ છે ઐતિહાસિક અને ધાર્મિક સંદર્ભ, કોન્ટેક્સ્ટ પૂરો પાડવામાં. સ્ક્રોલ્સ આપણને એ પ્રથમ સદીના યહૂદી જગતમાં લઈ જાય છે જે વાતાવરણમાં ઈસુએ ઉપદેશ આપ્યો અને ખ્રિસ્તી ધર્મનો જન્મ થયો.
એ કઈ રીતે? એ સંદર્ભ શું છે?
જુઓ, સ્ક્રોલ્સમાં જે વિચારો જોવા મળે છે, જેમ કે પ્રકાશ અને અંધકાર વચ્ચેનો સંઘર્ષ, મસીહાની અલગ અલગ અપેક્ષાઓ, સમુદાય સાથે ભોજન લેવાની પ્રથા, ધર્મગ્રંથોનું ખાસ રીતે અર્થઘટન કરવું, દુનિયાના અંતની માન્યતાઓ, આ બધું જ એ સમયના યહૂદી સમાજમાં હતું. નવા કરારમાં પણ આમાંના ઘણા વિચારો અને ભાષા જોવા મળે છે. સ્ક્રોલ્સ એ બતાવે છે કે નવા કરારના વિચારો શૂન્યવકાશમાંથી નથી આવ્યા, પણ એ સમયના યહૂદી વિચારો સાથે ગાઢ રીતે જોડાયેલા છે.
એટલે સીધું કનેક્શન નહીં, પણ બેકડ્રોપ સમજવામાં મદદ કરે છે.
બરાબર, એ સમાનતાઓ પણ દર્શાવે છે અને મહત્વના તફાવતો પણ. એ નવા કરારને તેના મૂળ યહૂદી મૂળમાં વધુ મજબૂત રીતે સ્થાપિત કરે છે. એ જેનું સાચું મૂલ્ય છે, કોઈ સનસનાટી ભર્યા રહસ્ય સ્ફોટ નહીં.
પેલી વિવાદોની વાત પર પાછા આવીએ. પ્રકાશનમાં આટલો બધો વિલંબ થયો, લગભગ 40 વર્ષ જેટલો, અમુક સ્ક્રોલ્સ માટે. શું ખરેખર કોઈ કાવતરું હતું? કોઈ દબાવવાની કોશિશ કરતું હતું? લીમા કાવતરાની થિયરીઓને સદંતર નકારે છે. એ સ્પષ્ટ કહે છે કે આ વિલંબનું મુખ્ય કારણ વેટિકનનું ષડયંત્ર કે એવું કંઈ ન હતું. મુખ્ય કારણો હતા કામની વિશાળતા અને જટિલતા, હજારો ટુકડાઓ, ઘણા તો નખ જેટલા નાના, એને સાચવવા, સાફ કરવા, જોડવા, ઉકેલવા, અનુવાદ કરવા, આ અતિશય ધીરજ અને કુશળતા માંગી લેતું કામ હતું.
અને સાધનો પણ ઓછા હશે એ સમય.
બરાબર, શરૂઆતની ટીમને ભંડોળ અને સ્ટાફની કમી હતી, એમની વચ્ચે પણ કદાચ સંકલન બરાબર નહોતું. આ બધી માનવીય અને વ્યવહારો મુશ્કેલીઓ હતી, કોઈ ગુપ્ત એજન્ડા નહોતો. લેમા મુદ્દો બહુ સ્પષ્ટતાથી સમજાવે છે.
અને પેલી બીજી થિયરીઓ, જેમ કે કોઈકે દાવો કર્યો હતો કે સ્ક્રોલ્સમાં ઈસુના લગ્નની વાત છે કે એવું કંઈક.
હા, એવી ઘણી સનસનાટીભરી થિયરીઓ આવી છે. દાખલા તરીકે બાર્બરા થિયરિંગ નામની એક લેખિકાએ દાવો કર્યો કે સ્ક્રોલ્સ તો ઈસુ અને જ્હોન બાપ્ટિસ્ટના જીવનનું ગુપ્ત કોડમાં લખેલું વર્ણન છે. લેમ અને અન્ય વિદ્વાનો આ બધા દાવાઓને પાયાવિહોણા ગણે છે.
શા માટે?
કારણ કે આવી થિયરીઓ મોટેભાગે પુરાવાની મનસ્વી રીતે તોડમરોડ કરે છે, કાલ્પનિક પદ્ધતિઓ વાપરે છે અને નક્કર પુરાવાને બદલે ધારણાઓ પર આધાર રાખે છે. લેમ ભારપૂર્વક કહે છે કે આપણે સાવચેતીભરી પુરાવા આધારિત શિષ્યવૃત્તિ અને માત્ર સનસનાટી ફેલાવવા માટે કરાતી અટકળો વચ્ચેનો ભેદ સમજવો જોઈએ.
બરાબર. તો આટલી ચર્ચા પછી જો આપણે લેમના પુસ્તકોમાંથી અને સ્ક્રોલ્સના અભ્યાસમાંથી મળતા મુખ્ય સંદેશાઓ કે થીમ્સને તારવવા હોય તો એ કયા કયા હશે? વોટ આર ધ બિગ ટેકઅવેઝ?
ઘણા મહત્વના મુદ્દાઓ છે, પણ મુખ્યત્વે 5-6 ગણાવી શકાય. પહેલો અને કદાચ સૌથી મહત્વનો છે પ્રાચીન યહૂદી ધર્મની અદ્ભુત વિવિધતા. સ્ક્રોલ્સ પહેલાં આપણી સમજ ઘણી સરળ હતી, પણ હવે ખબર પડી કે એ સમયે એક નહીં પણ જાણે બહુવિધ યહૂદી ધર્મો અસ્તિત્વમાં હતા. અલગ અલગ સમુદાયો, અલગ માન્યતાઓ, જાણે અત્યારના ભારતમાં આપણે વિવિધતા જોઈએ છીએ એવું જ કંઈક.
બીજો મુદ્દો?
બીજો છે બાઇબલના વિકાસની જટિલતા. બાઇબલના પુસ્તકોની યાદી, કેનન, કેવી રીતે નક્કી થઈ? એના લખાણો કેવી રીતે સ્થિર થયા? આ પ્રક્રિયા સીધી સાધી નહોતી, એમાં સ્થિરતા પણ હતી અને પરિવર્તન પણ. આ આપણને શીખવે છે કે આપણી પવિત્ર ગણાતી પરંપરાઓ અને ગ્રંથો પણ સમય સાથે વિકસે છે.
ત્રીજું, એ સમયમાં અંતિમ સમયની માન્યતાઓનું મહત્વ. ઘણા લોકો એવું દ્રઢપણે માનતા હતા કે દુનિયાનો અંત નજીક છે, ઈશ્વર હસ્તક્ષેપ કરશે, સારા ખરાબ વચ્ચે યુદ્ધ થશે, મસીહા આવશે. આ એસ્કેટોલોજી એ સમયની માનસિકતાનો મોટો ભાગ હતી.
ચોથો મુદ્દો સમુદાય વિશે હોઈ શકે.
હા, ચોથો મુદ્દો છે સમુદાયની ઓળખ અને સીમાઓ. કુમરાન સમુદાય કેવી રીતે પોતાની જાતને મુખ્ય પ્રવાહથી અલગ ગણી પોતાના નિયમો બનાવ્યા? અમે અને તેઓ, ધર્મના શિક્ષક વિરુદ્ધ દુષ્ટ પૂજારી વચ્ચે ભેદ કર્યો, એ દર્શાવે છે કે સમુદાયો પોતાની ઓળખ કેવી રીતે ઘડે છે અને જાળવી રાખે છે.
અને પાંચમું, પેલું યહૂદી ખ્રિસ્તી જોડાણ.
બરાબર. પાંચમું, યહૂદી અને ખ્રિસ્તી ધર્મના ઊંડા પણ જટિલ મૂળ. સ્ક્રોલ્સ બંનેના સામાન્ય વારસાને ઉજાગર કરે છે, પણ એ પણ સ્પષ્ટ કરે છે કે એમના રસ્તા કઈ રીતે જુદા પડ્યા. એ કોઈ સરળ ઉત્તરાધિકારની વાર્તા નથી.
અને કદાચ છેલ્લું, અર્ધઘટનનું મહત્વ. પેલી પેશર પદ્ધતિ તમે કઈ?
જૂના લખાણોને પોતાના વર્તમાન સંદર્ભમાં કેવી રીતે લાગુ પાડ્યા એ બતાવે છે કે ધર્મગ્રંથોનું અર્થઘટન હંમેશા વર્તમાન પરિસ્થિતિથી પ્રભાવિત થાય છે. લોકો હંમેશા પ્રાચીન ગ્રંથોમાં પોતાના જવાબો શોધતા રહે છે.
ખૂબ સરસ. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ તો શું લેમના પુસ્તકોમાંથી કોઈ એવા ધારદાર વિચારો કે વાક્યો છે જે ખાસ યાદ રહી જાય, જાણે આખી વાતનો નિચોડ હોય?
હા, એવા ઘણા વિચારો છે જે લેમના વિશ્લેષણનો સાર આપે છે. દાખલા તરીકે એક વિચાર છે, સ્ક્રોલ્સ માત્ર પ્રાચીન કુતૂહલ નથી પણ ધાર્મિક વિકાસના નિર્ણાયક સમયગાળાની બારીઓ છે. એટલે કે એ ખાલી મ્યુઝિયમની વસ્તુ નથી પણ ઇતિહાસના એક મહત્વના વળાંકને સમજવાની ચાવી છે.
બીજો કોઈ વિચાર?
એક બીજો રસપ્રદ વિચાર, કુમરાનનો અંતિમ સમય સદીઓ સુધી ચાલ્યો. આ થોડું વ્યંગાત્મક લાગે પણ સત્ય છે. એ લોકો સતત માનતા હતા કે અંત નજીક છે, પણ એમનો સમુદાય લગભગ 200 વર્ષ સુધી ટકી રહ્યો. આ બતાવે છે કે આવી તીવ્ર માન્યતાઓ કેવી રીતે લાંબો સમય ટકી શકે છે.
પેલી વિવિધતાવાળી વાત પર પણ કંઈક હશે?
હા, એ બહુ ટૂંકમાં કહે છે, એક નહીં પણ બહુવિધ યહૂદી ધર્મો હતા. આ એક વાક્ય જ જૂની ધારણાઓને તોડી નાખે છે. અને ખ્રિસ્તી ધર્મ સાથેના સંબંધ વિશે, સ્ક્રોલ્સનું મૂલ્ય ખ્રિસ્તી ધર્મ વિશે સીધું કહેવામાં નથી, પરંતુ તે યહૂદી ધર્મને ઉજાગર કરવામાં છે જેમાંથી ખ્રિસ્તી ધર્મ ઉદ્ભવ્યો. એટલે કે સંદર્ભનું મહત્વ.
અને પેલો વિલંબ અને ષડયંત્ર વિશે?
એના પર પણ એક સ્પષ્ટ વિચાર. પ્રકાશનમાં વિલંબનું કારણ ષડયંત્ર નહીં પણ કાર્યની વિશાળતા અને માનવીય મર્યાદાઓ હતી. આ વિદ્યાકીય સત્યનિષ્ઠતા અને સનસનાટી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે.
આ બધી વાતો સાંભળીને એવું લાગે છે કે આ અભ્યાસમાંથી સામાન્ય જીવનમાં પણ ઘણું શીખવા જેવું છે. આ જ્ઞાનનો વાસ્તવિક જીવનમાં શું ઉપયોગ કરી શકાય?
ચોક્કસપણે. મને લાગે છે પહેલો અને સૌથી મોટો ફાયદો છે વિવેચનાત્મક વિચારસરણીનો વિકાસ. જે રીતે સ્ક્રોલ્સ વિશે અફવાઓ અને ખોટા દાવાઓ થયા એ આપણને શીખવે છે કે કોઈપણ માહિતી, ખાસ કરીને જે સનસનાટી ભરી લાગે, એને સ્વીકારતા પહેલાં ચકાસવી જોઈએ, પુરાવા જોવા જોઈએ. આજકાલ ફેક ન્યૂઝના જમાનામાં આ બહુ જરૂરી છે.
બરાબર. બીજું,
ધાર્મિક મૂળ અને વિવિધતાની સમજ. જ્યારે આપણે જાણીએ છીએ કે ધર્મોનો ઇતિહાસ કેટલો જટિલ અને વૈવિધ્યસભર છે, ત્યારે આપણે વર્તમાનના ધાર્મિક મતભેદોને વધુ સંવેદનશીલતાથી જોઈ શકીએ છીએ. આંતરધર્મ સંવાદ માટે પણ આ સમજ ઉપયોગી છે. પોતાના વારસાને ઊંડાણથી જાણવાનો આનંદ મળે છે
અને ઇતિહાસની સમજ પણ ઊંડી બને છે.
હા, ત્રીજું એ જ, ઇતિહાસની જટિલતાની કદર. ભૂતકાળ કાળો ધોળો નથી હોતો. સરળ જવાબો ઘણીવાર અધૂરા હોય છે. સ્ક્રોલ્સ આપણને યાદ દેવડાવે છે કે સત્ય શોધવા માટે ઊંડા ઉતરવું પડે છે. ચોથું, ધીરજ અને ઝીણવટ ભર્યા કામનું મૂલ્ય. જે રીતે વિદ્વાનોએ વર્ષો સુધી મહેનત કરી એ આજના ઇન્સ્ટન્ટ પરિણામોના યુગમાં એક મોટો પાઠ છે.
અને છેલ્લે, કદાચ થોડી નમ્રતા પણ શીખવે છે.
બિલકુલ. પાંચમો મુદ્દો છે બૌદ્ધિક નમ્રતા. સ્ક્રોલ્સની શોધે જૂની કેટલીય માન્યતાઓને પડકારી એ શીખવે છે કે આપણું જ્ઞાન ક્યારે સંપૂર્ણ નથી. નવા પુરાવા આપણી સમજને બદલી શકે છે, એટલે હંમેશા નવા વિચારો માટે મન ખુલ્લું રાખવું જોઈએ.
આ ખરેખર બહુ મહત્વના મુદ્દાઓ છે. આ ચર્ચા પછી જો તમને પૂછું કે તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી વધુ આશ્ચર્યજનક અથવા તો ગમી ગયેલી વાત કઈ રહી, સાચું કહું તો મારા માટે બે વાતો. એક તો પ્રાચીન યહૂદી ધર્મમાં આટલી બધી આંતરિક વિવિધતા હશે એનો ખ્યાલ નહોતો. આપણે ભૂતકાળને બહુ સરળ બનાવી દઈએ છીએ. અને બીજું, બાઇબલના લખાણમાં એક સાથે સ્થિરતા અને પરિવર્તનશીલતા આ બંનેનું હોવું એ ખરેખર રસપ્રદ છે.
મારા મતે કદાચ સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ વિચારધારા કે ધર્મને સમજવા માટે એનો મૂળ, ઐતિહાસિક અને સામાજિક સંદર્ભ સમજવો કેટલો અનિવાર્ય છે. સ્ક્રોલ્સ એ સંદર્ભને જીવંત કરે છે. અને બીજું, જે રીતે લિમ જેવા વિદ્વાનો સનસનાટી અને ષડયંત્રની થિયરીઓનો જવાબ પુરાવા અને સંયમથી આપે છે, એ એક આદર્શ છે. એ બતાવે છે કે સાચી વિદ્યાકીય પદ્ધતિ શું છે.
તો અંતે શ્રોતાઓ માટે એક વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીએ. જે રીતે ડેડ સી સ્ક્રોલ્સે એક આખા યુગ વિશેની આપણી સમજને બદલી નાખી, શું એવું બની શકે કે ઇતિહાસના અન્ય સમયગાળાઓ કે અન્ય સંસ્કૃતિઓ વિશે પણ આપણી સમજ આવી જ અધૂરી હોય, અને ભવિષ્યમાં કોઈ નવી ડેડ સી સ્ક્રોલ્સ જેવી શોધ આપણને ફરીથી વિચારવા મજબૂર કરે? અથવા એમ વિચારીએ કે આજે પણ આપણે સૌ પોતપોતાના મૂળભૂત ગ્રંથો કે માન્યતાઓનું જે રીતે અર્થઘટન કરીએ છીએ, એ આપણા વર્તમાન અને ભવિષ્યને કેટલી હદે અને કઈ રીતે ઘડી રહ્યું છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.